તારીખ 22/5/1996 શ્રી સમયસાર ગાથા 272 તથા શ્લોક 173 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 250
સમયસાર પરમાત્મા બંધ અધિકારનો 173 નંબરનો શ્લોકની ઉપર મથાળું છે કે અધ્યવસાન ત્યાગવા યોગ્ય કયા છે. તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાયું છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે તાત્પર્ય કાઢ્યું છે. તાત્પર્ય કો વિષયનો ઉપસંહાર કયો, કન્ક્લુઝન કયો, કે જ્યારે આ પ્રમાણે વિષય ચાલે છે કે જીવ અધ્યવસાનથી બંધાય છે અને એ બંધ બંધને કારણે જીવને જન્મ મરણ અને પરિભ્રમણ વગેરે અનેક દુઃખો સહન કરવા પડે છે, ત્યારે એ દુઃખના કારણભૂત એવા અધ્યવસાન છોડવા જેવા છે. એમાંથી તાત્પર્ય એમ સમજાય છે, એમ કહે છે કે ખરેખર વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે. વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે એટલે શું કે શુભ ભાવ છોડીને નિશ્ચય રત્નત્રય રૂપ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાનો સૂત્રકર્તા આચાર્યશ્રીનો આશય છે અને એમાં જ આત્માનું કલ્યાણ છે, એમાં જ આત્માનું કલ્યાણ છે. માટે એવા આશયથી એમણે આ ઉપદેશ આપ્યો છે એવું હવે પછીની ગાથાઓની અંદર જે વાત કહેવા માગે છે આચાર્યશ્રી એના ઉપોદઘાત રૂપે એવા અર્થનું આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છે. આગળ એ કથન આવશે ગાથાઓમાં, એ વિષયને ખોલવા માટે અહીંયા એક શ્લોક રચના કરી છે આચાર્યદેવે. આચાર્યદેવ કહે છે કે સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાય અધ્યવસાન જીન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કયા છે. શું કહે છે? ભગવાન જિનેન્દ્ર પરમાત્માએ દિવ્ય ધ્વનિમાં એવો આદેશ ફરમાવ્યો છે કે જેટલા કોઈ અધ્યવસાન છે, જે જે વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે, કોઈને કોઈ વસ્તુ આશ્રિત અધ્યવસાન થાય છે, તે બધા અધ્યવસાન છોડવા જેવા છે, કોઈ અધ્યવસાન કરવા જેવા નથી. ફલાણું અધ્યવસાન કરવો, બાકીના ન કરવા, એવો ભગવાનનો ઉપદેશ નથી. તેથી અમે એમ માનીએ છીએ, એના ઉપરથી અમારી માન્યતા એમ પુષ્ટ થાય છે, એ પણ જીન ભગવાનનો જ મત છે કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો છોડાયો છે. નહીતર વ્યવહારમાં તો પરિણામને પણ વ્યવહાર કહેવાય, ગુણભેદને પણ વ્યવહાર કહેવાય, એ નહીં. પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો છોડાયો છે, એટલે કે પરાશ્રિત પરિણામનો ત્યાગ છે. પરાશ્રિત પરિણામ મુક્તાથી થાય, પરાશ્રિત પરિણામમાં સ્વ આશ્રિતપણું ન રહે. એટલે વ્યવહારની પછી ભાષા બાંધી, પરિભાષા કરી અથવા મર્યાદા બાંધી કે પર જેનો આશ્રય છે અન્ય આશ્રય વ્યવહાર એવ નિખિલ પિત્યાજિત. પર જેનો આશ્રય છે એવો જે વ્યવહાર, તે વ્યવહાર સઘળો છોડાવ્યો છે, એ વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે ભગવાનની આજ્ઞા છે, તો પછી આ સત્પુરુષો એક સમ્યક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ નિજ મહિમામાં સ્થિરતા કેમ ધરતા નથી? તો પછી આ જે જ્ઞાનીઓ છે, અમી સંત, આ જે સંત પુરુષો છે, જ્ઞાનીઓ છે, એ શા માટે વ્યવહારમાં ઉભા રહીએ છે? શા માટે સ્વરૂપમાં લીન થઈ જતા નથી એમ કે છે. કેમકે ભગવાને તો બધો વ્યવહાર છોડાવ્યો છે. ભગવાને તો એમ પણ કહ્યું કે તું તારા સ્વરૂપમાં ડૂબેલો રે, મારી સામું પણ ન જો એમ કે છે. વિતરાગ છે ને, વિતરાગ તો એમ જ કહેવાના કે તું મારી સામે પણ ન જો. ફુગાનીજી તો બહુ શૈલીથી ઘણી વાર વાત કરે છે. ત્રીજા ભાગમાં એમ કહ્યું ને કે પહેલા સંસારના પદાર્થો સન્મુખ હતો જીવ, પછી દેવગુરુ શાસ્ત્ર સન્મુખ થાય છે, અને પછી આત્મ સન્મુખ થાય છે. આમ ક્રમ પડે છે. મુમુક્ષુની ભૂમિકામાં દેવગુરુ શાસ્ત્ર સન્મુખ થાય છે, અને જ્યાં સુધી ઉપયોગ બહાર જાય ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્ર સન્મુખ થાય છે. પણ આ દેવગુરુ શાસ્ત્ર એવા વિતરાગ છે કે એને સન્મુખ થાય છે એને એક ઓર લપડાક મારે છે, શૈલી કરી છે. વિતરાગી દેવગુરુ શાસ્ત્ર એને લપડાક મારે કે તું તારી સન્મુખ થાય, અમારે સન્મુખ થવાની તારે કાંઈ જરૂર નથી. ઠીક, અને એ જ સર્વ જિનેન્દ્રનો અભિમત છે, અને બધા જ્ઞાનીઓનો પણ એ જ મત છે. એટલે આચાર્ય શ્રી સમ્યક દ્રષ્ટિઓને ઉપદેશ આપે છે. અમી સંત એમ શબ્દ લીધો છે, સમ્યક દ્રષ્ટિઓને. આ હે સત્પુરુષો, તમે શા માટે એક સમ્યક નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરીને, ત્યાંથી કંપાયમાન થાવ તો વ્યવહારમાં આવવું પડે ને. સાતમા ગુણસ્થાનથી છૂટો તો છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું પડે ને. મુનિરાજોને પણ ઉપદેશ છે. આચાર્ય છે તો ગુરુ છે, જે કોઈ શિષ્યો છે એ બધા શિષ્યોને ઉપદેશ છે કે તમે એક શુદ્ધ જ્ઞાન ધન સ્વરૂપ નિજ મહિમામાં આત્મ સ્વરૂપમાં સ્થિર રહી જાઓ ને, આ જ કર્તવ્ય છે. એવો સિદ્ધાંત નથી કે ફલાણો રાગ કરવો. સિદ્ધાંત એવો છે કે વિતરાગતામાં પરિણમવું. એને સિદ્ધાંત કહે છે. પછી અપવાદ આવે એ જુદી વાત. સિદ્ધાંત કયો, ઉત્સર્ગ કયો, એને ઉત્સર્ગ પણ કહે છે શાસ્ત્ર પરિભાષામાં. અને અપવાદની અંદર પુરુષાર્થની મંદતા હોય ત્યારે વિવેક કરાવે છે કે અન્ય સંસારી નિમિત્તોનો આશ્રય નહીં કરતા, વિતરાગી દેવગુરુ શાસ્ત્રનો આશ્રય કરવો, કે જે વિતરાગી દેવગુરુ શાસ્ત્ર તમને ધક્કો મારીને પાછા નિશ્ચયમાં મૂકી દેશે. તો પછી આ સત્પુરુષો એક સમ્યક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપ નિજ મહિમામાં સ્થિરતા કેમ ધરતા નથી? આચાર્ય દેવે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ભાવાર્થ, જિનેશ્વર દેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યા છે. જિનેશ્વર દેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યા છે. મૂળ ઉદ્દેશ તો અજ્ઞાનીઓને આપ્યો, એ મુમુક્ષુઓને આપ્યો. કે તમને એકત્વ બુદ્ધિ થાય છે, આત્મબુદ્ધિ થાય છે, આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ રહે છે, કર્તા બુદ્ધિ રહે છે, એવા પ્રકારના અધ્યવસાન છે, એનાથી તમે બંધાવ છો એ છોડાવ્યા છે. તેથી અમે તો જ્ઞાનીઓ એમ સમજીએ છીએ, હવે આ તો ઉપદેશ મુમુક્ષુને આવ્યો, ઉપદેશ તો આ તો મુમુક્ષુને, કેમ કે એ અધ્યવસાન તો મુમુક્ષુને છે એકત્વ બુદ્ધિના, પણ અમને તો છે નહીં, તો અમારે શું? તો કે પરાશ્રિત વ્યવહાર બધો છોડાવ્યો છે એમ કહીને, કેમ કે વસ્તુ આશ્રિત અધ્યવસાન થાય છે ને, વસ્તુ આશ્રિત અધ્યવસાન થાય છે, અમે તો એમાંથી એમ તાત્પર્ય કાઢીએ છીએ અમારા માટે કે ભગવાને પરાશ્રિત પરિણામ જ મુકાવી દીધા છે, કે તું સ્વરૂપમાં લીન થઈ જા, એ ઉપદેશ અમને આપ્યો છે. જુઓ આમાંથી એક વાત શું ફલિત થાય છે, કે મિથ્યાદ્રષ્ટિને જે ઉપદેશ આપ્યો એમાંથી જ્ઞાનીઓ પણ બીજી રીતે ઉપદેશ લઈ લે છે, એમ જ્ઞાનીઓના ઉપદેશથી મોક્ષોએ પણ ઉપદેશ લઈ લેવો. શું જ્ઞાનીઓને ક્યાંય ઉપદેશ આપ્યો હોય તો મુમુક્ષુએ ઉપદેશ એમાંથી લઈ લેવો. જેમ કે સમયસારમાં જ્ઞાનીઓનો જ્ઞાની દશાની, જ્ઞાનીઓની દશાની ઘણી વાત આવશે, કે જ્ઞાનીઓને આમ ન હોય, જ્ઞાનીને કરતા બુદ્ધિ નહીં, જ્ઞાનીને ભોગતા બુદ્ધિ નહીં, જ્ઞાનીને આમ નહીં, જ્ઞાનીને આમ નહીં, એના ઉપરથી મારે શું કરવા જેવું છે એ પોતે પોતાનો પ્રયોગ એમાંથી ખેંચી કાઢવો, મારે આ પ્રયોગ કરવો જોઈએ. જેમ કે રોજ આપણે લઈએ કે અધ્યવસાન છે એટલે વસ્તુ આશ્રિત અધ્યવસાન છે, રોજ આપણે જમવા બેસીએ છીએ અને કાંઈ ને કાંઈ ચીજ ભાવતી હોય એવી જ આપણે બનાવીએ, આપણા ઘરમાં સ્વતંત્ર રીતે બનાવીએ તો ભાવતી હોય એવી જ બનાવીએ, સીધી સાદી વાત છે. પછી જમતી વખતે રસ પણ આવે, સુખબુદ્ધિ પણ થાય, અને સુખબુદ્ધિને લીધે રસ પણ આવે, એટલે બધા અધ્યવસાન છે એ બંધનું કારણ થાય છે. જ્ઞાનીને એવા અધ્યવસાન નથી થતા, અને જ્ઞાન દશા ન પ્રગટ થયું અને એના એવા અધ્યવસાન થાય છે, આમ બે વાત આવે. હવે વચ્ચેથી શું કાઢવું, એમાંથી તાત્પર્ય શું કાઢવું, કે તાત્પર્ય એ કાઢવું કે એવા અધ્યવસાન ન થાય એવા પ્રયોગ કરવો, કે પહેલેથી અભિપ્રાયમાં તૈયાર થઈ જવું કે કોઈ ચીજ સારી ખરાબ નથી, અને મારું જે પરિણમન છે, વિકલ્પ ખાવાનો છે, એ મારા મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદામાં છે, એથી આગળ મારા પરિણામ તો નહીં પહોંચતો, કોઈ પદાર્થમાં તો, ખાદ્ય પદાર્થમાં તો કોઈ મારા પરિણામની પહોંચ નથી, એ પદાર્થ પરમાણુની પર્યાય પણ મારામાં આવતી નથી, ફક્ત એનો સ્વાદ સારો ખાટો તીખો હોય એવું જાણવા પૂરતું થાય છે. તો પછી હું માત્ર નાતા ભાવે કેમ ન રહું, જ્ઞાનીઓ રહે છે એવું કેમ હું પુરુષાર્થ ન કરું, એવો મારો પ્રયાસ કેમ ન થાય, સુખ બુદ્ધિ તોડીને હું પણ એવા પુરુષાર્થમાં કેમ ન આવું, એમ અંદરથી ખેંચી કાઢવું જોઈએ. ગમે એ કક્ષાનો ઉપદેશ હોય, પોતાને કેવી રીતે એ લાભ કરતા થાય એ દ્રષ્ટિકોણથી વિચારવા યોગ્ય છે, અને તો એ ઉપદેશનું સાર્થક પણ થાય. કે બરાબર છે જે કહે છે એમાં આપણે આપણી વાત, આપણા મતલબની વાત સારવી કાઢી, એવી જ વાત ફોગાનીજીએ કરી છે. પદ્મનંદી આચાર્યએ એમ કહ્યું કે હે સંતો, એમ કે એમને તો જ્ઞાનીઓને પણ ઉપદેશ આપ્યો, પોતા ઉપર લઈ લીધી વાત, જ્ઞાની ક્યાં, મુનિ દશાની પોતા ઉપર, કે અમારી બુદ્ધિ પણ જો શાસ્ત્રમાં રમે તો એ બુદ્ધિને અમે વ્યભિચારીણી કહીએ છીએ. ફુગાનીજી એના ઉપરથી કાઢ્યું, પોતે તો મુનિ નથી, છતાંય કાઢ્યું એમાંથી તાત્પર્ય. ઓહો, આચાર્ય દેવ એમ કહે કે મારે પણ શાસ્ત્રમાં ઉપદેશ ઉપયોગ દેવા જેવો નથી, એ દશામાં પણ એમને નુકસાન થતું હોય તો મને તો કેટલું બધું નુકસાન થાય. એમનો ઉપયોગ બહાર જાય તો એમને એ દશામાં પણ નુકસાન થાય છે. શું તો હું તો નીચલી દશા વાળો છું, મને તો ઘણું નુકસાન થઈ જાય. માટે આપણે તો વધારે સાવચેત રહેવા જેવું છે. એ તો મૂડીવાળા છે, મુનિ પાસે તો વિતરાગતાની મૂડી છે, એને તો થોડું ઘણું નુકસાન પોસાય. આપણે તો નમૂડિયા છીએ, આપણને નુકસાન કેવી રીતે પોસાય? કાયદું કેવી રીતે તાત્પર્ય? માટે અંતર્મુખ થવાનો તીવ્ર પુરુષાર્થ કરવા યોગ્ય છે. અંદરથી કાઢ્યું કે અંતર્મુખ થવાનો તીવ્ર પુરુષાર્થ કરવા યોગ્ય છે. શું કહે છે કે જીનેશ્વર દેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યા છે, તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધો છોડાવ્યો છે એમ જાણવું. માટે શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો. પોતાનું જે આત્મ પરમાત્મ સ્વરૂપ છે એમાં સ્થિર થઈ જાઓ એવો ભગવાનનો ઉપદેશ છે. એવા નિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્ય દેવે કર્યો છે. વળી જો ભગવાને અધ્યવસાન છોડાવ્યા છે તો હવે સત્પુરુષો નિશ્ચયને નિષ્કમપણે અંગીકાર કરી સ્વરૂપમાં કેમ નથી ઠરતા? એ અમને અચરજ છે એમ કહીને આચાર્ય દેવે આશ્ચર્ય બતાવ્યું છે. શું કહે છે? આપણે આમ કહીએ છીએ ને, ભગવાનની ભક્તિ કરીએ ત્યારે પણ એમ કહીએ છીએ કે પારસમણી છે એ લોઢાને સોનું કરે. પારસમણીનો સ્પર્શ થતાં લોઢોને સ્પર્શ થાય તો લોઢો છે એ સોનામાં રૂપાંતર પર્યાયાંતર થઈ જાય. પણ આપ તો એવા પારસમણી છો કે સ્પર્શ કરતા પારસમણી બનાવો છો. પારસમણી અમારા ભાવ લોઢાને સ્પર્શ કરીને અમને પારસમણી બનાવી દો છો. ક્યારે? કે પોતે નિશ્ચય શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન ઘન એવા નિશ્ચય સ્વરૂપમાં પોતે સ્થિર રહે છે, ઉપદેશ પણ એવો જ આપે છે. અને એવો ઉપદેશ આપતા બીજા જીવો જો સ્વરૂપમાં સ્થિર થાય તો એ પણ જીનેશ્વર થઈ જાય. તો થઈ ગયું કે નહીં? કે એમણે પોતે જે પ્રમાણે પરિણમન કરી રહ્યા છે એવો જ ઉપદેશ આપે છે. પોતે પૂરેપૂરું સ્વઆશ્રિત પરિણમન કરે છે તો એવો જ ઉપદેશ આપે છે કે તમે પણ પૂરેપૂરું સ્વઆશ્રિત પરિણમન કરો. અને એમ જ હોય ને, પોતે કરે કંઈક ને ઉપદેશ આપે બીજો કંઈક, એમ તો હોય નહીં, એમ હોઈ શકે નહીં. આ પરમ શ્રુત છે, સમયસાર છે, એ પરમ શ્રુત છે. અને કૃપાળુ દેવ અને ગુરુદેવ જેવા મહાત્માઓને આ પરમ શ્રુતથી સમ્યક જ્ઞાનની દશા પ્રગટ થયેલી છે. આ દ્રવ શ્રુતથી મહાન પુરુષોને પણ ભાવશ્રુત પ્રગટ થયું છે. એમને એવો લાભ થયો અને જેમને એવો લાભ થયો એનો ઉપકાર અત્યારે મનુષ્ય સમાજ ઉપર વર્તે છે. એટલે આ તો ઉપકારીના પણ ઉપકારી છે. સમયસાર તો ઉપકારીનું પણ ઉપકારી છે, ઉપકારીનું પણ ઉપકારી જ ગણાય ને. એમ આજે શ્રુત પંચમીનો દિવસ છે તો ભક્તિભાવથી એ ઉપકારને હૃદયમાં રાખીને ભક્તિભાવ કરવાનો છે. અને એ સાચો ભક્તિભાવ ત્યારે કે એમાં જે ઉપદેશ છે એનું અનુસરણ કરીએ, ત્યારે અમલીકરણ કરીએ. ત્યારે માત્ર પાઠ કરવા માટે નથી, માત્ર માટી જવા માટે નથી, પણ હૃદયમાં ઉતારવા માટે, પરિણમન કરવા માટે. હા, એમ છે કે દર્શન આચાર્ય કર્ણનું વિભાગમાં લીધો અને પુષ્પદંત અને ભૂતબલી મહારાજને બંનેને એ જ્ઞાન આપ્યું. એમાં એ શું, એ કાળમાં એવું હતું કે જૈનોનું જોર ઘટતું જતું હતું, અજૈનોનું જોર ઘટતું જતું હતું. ભગવાન ચાલ્યા ગયા હતા, શું 500 વર્ષ થઈ ગયા હતા. હવે જૈન જૈન ધર્મની વિશિષ્ટતા શું, અધ્યાત્મની વાતો તો વેદાંત વગેરે બધા કરવા માંડ્યા, બૌદ્ધો પણ કરવા માંડ્યા, વૈરાગ્યની અધ્યાત્મની બધી વાતો કરતા હતી. ત્યારે જૈન દર્શન પાસે એવી કઈ ચીજ હતી કે જે એ લોકોની પાસે નહોતી? એવો જ્ઞાન વૈભવ કયા પ્રકારનો હતો કે કર્ણાનુયોગનો જ્ઞાન વૈભવ કોઈ અન્ય મતમાં નથી. હજી વેદાંતમાં એવું આવે છે કે 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરનારો જીવ સંસારમાં રખડે છે, પણ 84 લાખ યોનિ કઈ કઈ છે એના આંકડા એની પાસે નથી. યોનિ એટલે ઉત્પન્ન થવાના સ્થાન. આપણે નિયમસારમાં એ 84 લાખની ગણતરી આપી છે કે આટલા કુળામાં, આટલા આમાં, આટલા લાખામાં, આટલા લાખામાં, ત્યાં ક્યાંય નથી. કેમ કે એ વિષય સર્વજ્ઞ સિવાય આવે નહીં, ત્યાં કોઈ સર્વજ્ઞ થાય નહીં, એટલે ત્યાં એ વિષય હોય નહીં. એટલે ભગવાન સર્વજ્ઞનો એમાં સ્થાપના છે. કરુણાનું યુગમાં સર્વજ્ઞ પરમાત્માની સર્વજ્ઞપણાની સ્થાપના છે. એટલે એ જ્ઞાન એમની પાસે હતું. પાછું એ જ્ઞાન તો કંઈ સાધારણનું કામ નથી, એ તો એટલા બધા ભેદ પ્રભેદવાળું જ્ઞાન છે કે એની ધારણા રહેવી એ સાધારણ જીવનનું કામ નથી. પોતે બહુ સમર્થ આચાર્ય હતા. અને નરસેન અને આપણે પુષ્પદંત અને ભૂતબલી બે આચાર્યોમાં જોયું, એટલે એમને વિકલ્પ થયો કે આ વસ્તુ ટકી રહે તો જૈન દર્શનમાં સર્વજ્ઞપણાની જે સર્વોત્કૃષ્ટ વાત છે એ વાતની પરંપરા ટકી રહેશે. નહીતર હવે કોઈ યાદદાસ્તમાં રાખી શકે એવી પરિસ્થિતિનો કાળ દેખાતો નથી. એટલે એ બે મહાત્માઓને પોતે જ્ઞાન આપ્યું અને આદેશ કર્યો કે તમે આ જ્ઞાનને ગ્રંથારૂઢ કરો. એટલે એમણે જંગલમાં ને જંગલમાં એ શાસ્ત્રોની રચના કરી, તાડપત્રો ઉપર લીધા અને પહેલી વહેલી જેઠ સુદ પાંચમે ગ્રંથો પૂરા થયા પ્રખંડાગમના. ત્યારે અંકલેશ્વરમાં એની પૂજા થઈ. ત્યારથી આ સુદ પંચમીનો દિવસ દિગંબર પરંપરામાં ચાલ્યો આવે છે. ત્યાર પછી તો બધા મુનિઓ ચાલ્યા ગયા દક્ષિણમાં, એટલે દક્ષિણમાં એ પરંપરા વધારે ચાલી છે. અહીંયા તો આપણે હજી એટલે મહિમા નથી. ત્યાં દક્ષિણમાં એમાં ખાસ કરીને કન્નડ ભાષામાં વધારે ત્યાં આ પ્રભાવ છે. જૈન બદ્રી, મૂળ બદ્રી, બેંગ્લોર, ખાસ કરીને મૈસૂર છે. મૈસૂરની અંદર અમે એક વખત સુદ પંચમીને દિવસે જ મૈસૂરમાં હતા. બહુ ધામધૂમથી સુદ પંચમી ઉજવે, ગાજવાજ ને બધું ધમાલ ચાલતી હોય હું. અને તે દિવસે ઘણા જૈનો પ્રતિજ્ઞા લીએ છે કે આપણે તાળ ઉપર, તાળપત્ર ઉપર ફલાણા ફલાણા શાસ્ત્રની એક નકલ આવતી સુદ પંચમી સુધીમાં પૂરી કરી નાખવી. એવી રીતે તાળપત્રો ઉપર મૂળ શાસ્ત્રોની નકલો હજારોની સંખ્યામાં વર્ષોથી થતી આવે છે. નિયમ લે કે આજે ફલાણા શાસ્ત્રની આપણે સુદ પંચમી છે તો એની નકલ કરી એને શાસ્ત્ર પરંપરા ટકાવવી છે. અને ત્યાં યુનિવર્સિટી છે એની અંદર તો સેંકડો તાડપત્ર ઉપર લખેલા જૈન શાસ્ત્રો આજે છે. શું ધારવાડમાં, ધારવાડ યુનિવર્સિટીમાં અમે જઈ આવ્યા હતા એકવાર, ધારવાડ યુનિવર્સિટીમાં ગયા હતા એટલા માટે. ત્યાં હજી પણ તાડપત્રો છે, તાડપત્રો ઉપર લખવાના સાધનો પણ છે, ખિતાઓ. અને સુદ પંચમીને દિવસે એ જાતના નિયમ અને વ્રત લીએ છે. અને એ રીતે સુદની પરંપરા નાના નાના ગામડામાં પણ, ગરીબમાં ગરીબ માણસો જે જૈનો છે ત્યાં એના ઘરમાં અનેક તાડપત્રો ઉપર લખેલા ગ્રંથો મળે આજે. અને ફોરેનવાળા આજે પણ એ લોકો ખરીદીને લઈ જાય છે, ખાસ કરીને જર્મન લોકો આજે પણ એ બાજુ આંટો મારી દઈએ છે 2-4 વર્ષે, અને શાસ્ત્રો ઢસડીને લઈ જાય છે. ગરીબ પ્રજા છે, વેચી દઈએ છે શાસ્ત્રો. પણ ત્યાં એક દક્ષિણમાં અને મદ્રાસની અંદર તમિલનાડુની અંદર પણ ઘણા શાસ્ત્રો છે, તાળપત્ર ઉપર ઘણા શાસ્ત્રો છે. જે ત્યાં સુરત પંચમી તો બહુ સારી રીતે ધામધૂમથી બહુ મહિમાથી ઉજવે છે. પછી કુંદકુંડ આચાર્યને જ્યારે થયા ત્યાર પછી થોડા વર્ષોમાં જ કુંદકુંડ આચાર્ય થયા છે. એમને એમ જોયું કે અધ્યાત્મ તત્વ છે એ તો ધર્મ ટકાવવા માટે અનિવાર્ય છે, એટલે એમણે અધ્યાત્મશાસ્ત્રોની રચના કરી. જે એ પહેલાં આ કર્ણાનુયોગના શાસ્ત્રોની રચના થઈ ચૂકી હતી એ પ્રથમ શ્રુત સ્કંદ કહેવાય છે. સ્કંદ એટલે જથ્થો. અને કુંદકુંદાચાર્ય જે થોગબંધ શાસ્ત્રોની રચના કરી, ઘણા શાસ્ત્રો અત્યારે એમના રચેલા નથી, અવેલેબલ નથી, પણ જે કાંઈ છે એ શાસ્ત્રોમાં સમીસાર આદિ મુખ્ય શાસ્ત્રો છે એ દ્વિતીય શ્રુત સ્કંદની રચના થયેલી. એટલે એ બંને આજે શાસ્ત્રો મુમુક્ષુ સમાજને પ્રાપ્ત છે, ઉપલબ્ધ છે, એ એટલો પુણ્યયોગ રહી ગયો છે કે એ બધું હજી મળે છે. હું તો વીર ભગવાનનો ઉપકાર છે, શ્રી ગંડાદી આચાર્યોએ એમાંથી જે બાર અંગની રચના કરી એમનો ઉપકાર છે, અને ત્યાર પછી રહ્યું એ આચાર્યોનો પણ અને મુનિઓનો પણ ઉપકાર છે કે અત્યારે સમાજ એનો લાભ લઈ શકે છે ને એમાંથી ઘણા જ્ઞાનીઓ ઉત્પન્ન થાય છે. એનું અધ્યયન કરીને અનેક જ્ઞાનીઓ ઉત્પન્ન થયા અને એ જ્ઞાનીઓએ પણ સમાજ ઉપર ઉપકાર કર્યો, એટલે જ્ઞાનીઓનો પણ ઉપકાર છે. શું કહે છે કે જો ભગવાને અધ્યવસાન તો અમને એમ લાગે છે કે હે હવે સત્પુરુષો શા માટે સ્વરૂપમાં ડૂબી જતા નથી, અધ્યવસાન છોડ્યા છે પછી પરાશ્રિત બધું છોડાવ્યું છે એમ જ આપણે નક્કી કરી લ્યો ને, એટલે વ્યવહાર પણ છોડાવ્યો છે એમ લેવાનું છે. હવે આ અર્થને ગાથામાં કહે છે, એ જ વાતને હવે ગાથામાં કહે છે. એવમ વ્યવહારનો પરિસિદ્ધો જ્ઞાન નયા સીધા પુણ મુનિનો પાવંતી નિમવાણમ. પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવો વ્યવહાર નહીં, નિશ્ચય નહીં વડે પ્રતિષિદ્ધ જાણ, પ્રતિષિદ્ધ એટલે નિષિદ્ધ જાણ, પરિસિદ્ધો એમ લીધું છે. પ્રતિષિદ્ધ સિદ્ધની સામે નિષિદ્ધ અથવા વિરુદ્ધ તે પ્રતિષિદ્ધ, એ રીતે નિશ્ચયને વડે એટલે નિશ્ચયપૂર્વક વ્યવહારનો નિષેધ જ્ઞાન, વ્યવહાર નયનો નિષેધ જ્ઞાન, જે જ્ઞાન બહાર નીકળીને વ્યવહાર નયના વિષયભૂત ભાવ અથવા દ્રવ્યનો આશ્રય કરે છે એ જ્ઞાન પણ છોડાયું છે, એ જ્ઞાન પણ છોડાયું. અને એકનું સ્વરૂપમાં સ્થિર રહેવાનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. આમ તો વ્યવહાર નહીં પણ સમ્ય જ્ઞાન છે, પણ કેવળ જ્ઞાન થવા અર્થે હવે વાત વાત ચાલે છે. હવે મિથ્યા જ્ઞાન મટીને સમ્ય જ્ઞાન તો થઈ ગયું, અને સમ્ય જ્ઞાન થયું ત્યારે બંને નહીં પ્રવૃત્તિ ચાલી, જ્ઞાનીઓની પ્રવૃત્તિ બંને નહીંપૂર્વક ચાલે છે, અને બંને નયોમાં એ આત્માને સાધે છે. પણ હવે ક્યાં સુધી બંને નહીં ચલાવવાના, કે તો કે એક છોડી દેવાનો, જે નહીં સ્વરૂપમાં સ્થિર થાય તે રાખો, અને પછી તે નહીં 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 રહે તે નહીં નહીં પણ એ નહીં દે, જ્યાં અંતર્મુરત થશે કે કેવળ જ્ઞાન થઈ જશે, નય જ્ઞાનની કક્ષા પૂરી થશે, કેવળ જ્ઞાનમાં કોઈ નય જ્ઞાન હોતું નથી, પછી તો સર્વદેશી ઉપયોગ થઈ જશે, ઉપયોગ જ સર્વદેશી થઈ જશે, ઉપયોગને લબ્ધ એવા બે ભાગ પછી પડવાના નથી, પછી તો એકલો ઉપયોગ રહી જશે. શ્રુત જ્ઞાનમાં ઉપદેશ ઉપયોગને લબ્ધ હોય, કેવળ જ્ઞાનની અંદર તો એવું કાંઈ હોતું નથી. એટલે નિર્વાણ એટલે કેવળ જ્ઞાન આદિ દશા જે નિર્વાણ પદમાં થાય છે, મોક્ષ પદમાં જે સ્થિતિ પ્રગટ કરે છે, એ સ્થિતિ પ્રગટ કરવાનો ઉપદેશ આચાર્ય દેવે આપ્યો છે. પોતે પણ એનો જ પુરુષાર્થ કરી રહ્યા છે અને ઉપદેશ પણ જે પુરુષાર્થ કરે છે એવો જ પ્રતિક્ષા લઈને એ વાત છે. અને એ રીતે નિશ્ચયનો આશ્રય કરનારા મુનિઓ નિર્વાણ પદની પ્રાપ્તિ કરી લે છે. નિશ્ચય નહીંનો આશ્રય એટલે નિશ્ચય નહીંના વિષયભૂત સ્વરૂપના આશ્રયમાં રહેનારા મુનિઓ કેવળ જ્ઞાનાદિ મોક્ષ દશાને પામી જાય છે. તો વાત તો આ મુનિઓની ચાલી, પ્રશ્ન તો આપણે આપણા માટે પણ વિચારી લેવો જોઈએ કે જો મુનિઓને એમ કહે છે કે તું બહારનો ઉપયોગ છોડી દે, બહારનો ઉપયોગ છોડવા યોગ્ય છે એવો જો ઉપદેશ ભગવાન આપે છે તો પછી આપણે પણ અંતર્મુખ થવાનો જ આપણને આદેશ છે એમ આપણે લેવું જોઈએ. એટલે અંતર્મુખ થવાય એ જ પ્રકારના ઉપાય આપણે અંગીકાર કરવા જોઈએ. જે ભૂમિકામાં હોય એ ભૂમિકાથી અંતર્મુખની દિશા તરફ આગળ જવા માટે આપણે એક ડગલું કેવી રીતે આગળ વધવું એ વાત આપણે સમજીને અમલીકરણમાં લેવી જોઈએ, એમ ત્યાંથી પ્રયોજન નીકળે છે. ટીકા. આત્મા આશ્રિત અર્થાત સ્વ આશ્રિત નિશ્ચય નહીં છે. આત્મા આશ્રિત નિશ્ચય નહીં છે અને પરાશ્રિત વ્યવહાર નહીં છે. પહેલા તો નિશ્ચય અને વ્યવહારની ચોખ્ખી વાત કરે છે કે નહીં તો બે ખરા, બે નહીં તો ખરા, પણ આશ્રય કોનો, બે નહીંમાં ફરક શું છે? શું કે વ્યવહાર નહીં પરાશ્રય વર્તે છે અને નિશ્ચય નહીં આત્માશ્રય વર્તે છે. જો કે અહીંયા પ્રશ્ન થાય કે પછી જો વ્યવહાર નહીં પરાશ્રય વર્તે છે અને જેમ અધ્યવસાનનો ત્યાગ કરાવ્યો એમ ત્યાગ હોય તો પછી એ નહીંનો પણ ત્યાગ કરાવ્યો તો ઠીક છે, એ નહીંનો ત્યાગ કરાવ્યો તો પછી સમ્ય જ્ઞાનનો ત્યાગ કરાવ્યો, નહીં તો સમ્ય જ્ઞાનનો અંશ છે, એમ અધૂરું લેવું નથી. પૂરી વાત એમ છે કે અંતર્મુખ થવા અર્થે બહિર્મુખતાનો નિષેધ છે. મોક્ષ માર્ગી ધર્માત્મા જ્ઞાની હોય કે મુનિ હોય, ઉપબાર જાય છે કે નહીં કે જાય છે, ઉપયોગ બહાર જાય છે એટલે જ્ઞાન મિથ્યા નથી થતું. બહુ ભાગ તો એ દેવગુરુ શાસ્ત્રમાં વિવેક કરીને ઉપયોગ લડે છે, પછી નીચેની ભૂમિકામાં ચોથે પાંચમીનું સ્થાને ઉદય અનુસાર અશુભ ઉપયોગ પણ થાય છે, મુનિને તો થતો નથી, પણ ઉપયોગ બહાર જાય છે મુનિને પણ. હવે જ્યારે ઉપયોગ બહાર જાય અને છદમસ્ત અવસ્થાની અંદર ચારિત્ર ગુણનું પરિણમન એ વખતે રાગરૂપ થયા વિના રહે નહીં, આવો એક અવિનાભાવી સંબંધ છે. ફરીથી છદમસ્તને ઉપયોગ બહાર જાય, કેવળ જ્ઞાનીને ન જાય. હવે એ છદમસ્ત અવસ્થામાં ઉપયોગ અનિવાર્યપણે જ્યારે બહાર જાય ત્યારે ચારિત્ર ગુણમાં અનિવાર્યપણે રાગાંશની ઉત્પત્તિ થાય, પૂરેપૂરું રાગરૂપ ન થાય, ગુણસ્થાન અનુસાર વિતરાગતા જળવાઈને પણ રાગના અંશની ઉત્પત્તિ થયા વિના ન નહીં, એટલે રાગ અંશ લીધો છે, રાગની ઉત્પત્તિ નહીં, રાગાંશ નહીં, અંશ અંશે રાગની ઉત્પત્તિ થાય. અને એ રાગ છે એ મલિન છે, રાગ છે એ મલિન છે, ગમે તેવો શુભ હોય તો પણ એ મલિન છે, એમાં આકુલતાને દુઃખ પણ છે, અને એ આત્મ સ્વરૂપના સ્વભાવથી વિરુદ્ધ પણ છે, આત્મ સ્વભાવથી એ વિરુદ્ધ છે. જેમ પીપરમાંથી લાખ નીકળે પણ એ પીપરનો ક્ષય કરે, એમ રાગ ભલે આત્મામાંથી ઉત્પન્ન થયો પણ વધ્યઘાતક સંબંધ છે એને, કર્તા કર્મધિકારમાં એ વાત આવી ગઈ કે વધ્યઘાતક સંબંધ છે. એટલે એવો એટલો રાગ પણ છોડાયો છે ભગવાને ઉપદેશ આપીને, એટલો રાગ પણ છોડાયો છે. તો કે રાગ છોડાયો છે પણ વ્યવહાર નહીં છે, જ્યાં સુધી છે ત્યાં સુધી રાગ થયા વગર નહીં રહે, તો કે વ્યવહાર નહીં નહીં છોડતું, વ્યવહાર નહીં પોતે રાગ નથી એ જ્ઞાનનો પર્યાય છે, કેમ કે નય છે એ જ્ઞાનનો અંશ છે, પ્રમાણ જ્ઞાનનો અંશ છે, પણ એમાં પરાશ્રય થાય છે એટલો દોષ થાય છે. એ પણ જ્ઞાનનો દોષ છે. જ્ઞાનની જ્ઞાની દશામાં, મોક્ષ માર્ગની દશામાં જ્ઞાનનો દોષ કેટલો, કે પરનો આશ્રય કરે પરસત્તાને અવલંબે એટલો જ્ઞાનનો દોષ છે. અને એ દોષ જ્યાં સુધી રહે ત્યાં સુધી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ મુનિને પણ ન થાય. નીચે તો ચોથા પાંચમા વાળાને તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિનો સવાલ નથી, એટલે મુનિદશાને ચાહે છે. અને મુનિદશા એવા પછી સ્વરૂપમાં રહીએ લીન રહીએ તો જ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય. તો પછી સ્વરૂપમાં લીન રહે ત્યારે વ્યવહારનો ઉપયોગ, તો કે એ ઉપયોગ બંધ કરવાનો, કેમ કે એ રાગને ઉત્પન્ન થવામાં નિમિત્ત પડે છે. માટે સ્વરૂપમાં સ્થિર રહેવાના આશયથી પ્રયોજનપૂર્વક આત્મકલ્યાણના પ્રયોજનની સિદ્ધિ અર્થે એ નહીંને પણ છોડાય વહ છે, એમ અહીંયા ઉદ્દેશ છે કુંતુલાચાર્યનો, કે અમે વ્યવહાર નહીં એ રીતે જાણ નિશ્ચય નિષિદ્ધ નિશ્ચય નહીં થકી સ્વરૂપમાં લીનતા દ્વારા અંતર્મુક્તા દ્વારા બહિર્મુક્તાને છોડાવી છે, નિષેધ કર્યો છે. ત્યાં નિશ્ચય નયના પક્ષને છોડાવ્યો છે, નિશ્ચય નહીં નથી છોડાયો, બરાબર ખ્યાલ છે ને, ખ્યાલ છે ને, એટલે પછી રેફરન્સ નથી કાઢતા આપણે, પક્ષને છોડાવ્યો છે. પક્ષ એટલે શું? એકતા બુદ્ધિપૂર્વકના રાગ સહિતનું જ્ઞાન, એટલે એકતા બુદ્ધિને ત્યાં છોડાવી છે, રાગની સાથે જે એકતા બુદ્ધિ થઈ, જેમ કે નિશ્ચય સ્વરૂપ એવો જે હું આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એ નિશ્ચયનો વિષય છે, એવો જે વિકલ્પ ઉઠે છે મુમુક્ષુની ભૂમિકામાં, સમ્યક સન્મુક્તાની ભૂમિકામાં, મુમુક્ષુમાં પણ જેને સ્વરૂપની ઓળખાણ થઈ, અસ્તિત્વ ગ્રહણ થયું, ભાવભાષણ થયું, એને વિકલ્પ આવે છે પોતાના સ્વરૂપનો, એ વિકલ્પ જ્યારે એને આવે છે ત્યારે એમાં એકતા બુદ્ધિ પણ સાથે રહે છે, એટલે એને નિશ્ચય નહીંનો પક્ષ છે. એ પક્ષ છોડાવીને પક્ષાંતિક્રાંત કર્યો છે, નિશ્ચય નહીં નથી છોડાવ્યો, ત્યાં નિશ્ચય નહીંને આરૂઢ કરાવશે, જે શુદ્ધોપયોગ થશે એને નિશ્ચય નહીં કહેશે, એ નિશ્ચય નહીં પ્રગટ થયો ત્યાં, અને ત્યાં વ્યવહાર નહીં પ્રગટ થયો નહીં, નિશ્ચય નહીં જ પ્રગટ થયો પહેલાં, પછી વિકલ્પ આવશે અને ઉપયોગ બહાર જશે એને વ્યવહાર નહીં કહેશે, એમ નિશ્ચયપૂર્વક વ્યવહાર લીધો છે, વ્યવહારપૂર્વક નિશ્ચય નથી લીધો. અને ગુરુદેવનો આ વાત ઉપર બહુ વજન હતું, કેમ કે આખી માન્યતા જૈનો નવની ત્રણેય ફિરકાઓમાં વ્યવહારપૂર્વક નિશ્ચયની છે, ત્યારે ગુરુદેવે અનુભવમાંથી એ વાત કાઢી કે નહીં નિશ્ચયપૂર્વક વ્યવહાર છે, પહેલો શુદ્ધોપયોગ થાય પછી જ્ઞાનનો જે ઉપયોગ બહાર જાય એને વ્યવહાર નહીં એવું લાગુ પડે, એ પહેલાં વ્યવહાર નહીં એવું લાગુ પડે નહીં, અને વ્યવહાર નહીં જ નથી પછી વ્યવહારપૂર્વક નિશ્ચય ક્યાંથી આવ્યો? અત્યારે અને આચાર્યોએ એમાં સાક્ષી પૂરી ગુરુદેવના અનુભવમાં કે જુઓ નિર્વિકલ્પ દશા જ્યારે થાય છે, નિશ્ચય નહીં પ્રગટ થાય છે, તે કાળે પ્રમાણનો જન્મ થાય છે. તે કાળે જ્ઞાન પ્રમાણ થાય છે. એટલે નિશ્ચયને એકલો રહીએ તો નયાભાસ થાય, નિશ્ચયાભાસ થાય, પણ જ્ઞાન ત્યાં પ્રમાણ થઈ જાય છે. એટલે ઉપયોગ બહાર ન હોય તો પણ પ્રમાણ જ્ઞાન ત્યાં હોવાથી વ્યવહારનો જન્મ ત્યાં થઈ જાય છે. નિર્વિકલ્પ દશામાં બહુ ઝીણું કાચેલું છે ગુરુદેવ. ત્યાં લબ્ધરૂપ છે, ઉપયોગરૂપ નથી. નિર્વિકલ્પ દશામાં તો ઉપયોગ તો એકલો નિશ્ચયનો જ છે. પ્રમાણનો જન્મ પ્રમાણ થઈ ગયું કે નહીં? કે પ્રમાણ થઈ ગયું તો કે વ્યવહાર કયો? તો કે દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન થયું. શેનું જ્ઞાન થયું? દ્રવ્યગુણ અને પર્યાય ત્રણેયનું જ્ઞાન ત્યાં થયું. અને ત્રણેયને જ્ઞાનને એક સાથે ત્રણેયનું જ્ઞાન થયું એને શું કહેવાય? પ્રમાણ જ્ઞાન કહેવાય. પણ એ અધ્યાત્મનું પ્રમાણ ત્યાં જન્મ પામે છે. એટલે ત્યાં દ્રવ્યગુણ પર્યાયના ભેદ વિકલ્પો ઉઠતા નથી. એ અધ્યાત્મનું પ્રમાણ છે. નહીં પણ અધ્યાત્મનો છે એટલે નહીંનો વિકલ્પ પણ નથી, નિશ્ચય નહીંના વિનો પણ વિકલ્પ નથી. અને પ્રમાણ પણ અધ્યાત્મનું નિર્વિકલ્પ પ્રમાણ હોવાથી ત્યાં પ્રમાણનો પણ વિકલ્પ નથી અને દ્રવ્યગુણ પર્યાયનો પણ વિકલ્પ નથી. પણ નિર્વિકલ્પ એવા પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્યગુણ પર્યાયના ભેદો સમાવિષ્ટ છે. સાચું જ્ઞાન ત્યાં દ્રવ્યગુણ પર્યાયનું અભેદમાં ભેદવાળું જ્ઞાન થઈ ગયું છે. એ જ્ઞાન લબ્ધરૂપે થયું, પછી બહાર નીકળશે ત્યારે એનો ઉપયોગ થશે. લબ્ધ પહેલાં લબ્ધી થઈ, પ્રાપ્તિ પહેલાં થઈ, પછી ઉપયોગ થશે એમ બને છે. હા, એમાં નિશ્ચયનો નિશ્ચય નિર્વિકલ્પ કાળે વ્યવહારનો જન્મ થાય છે. એક અપેક્ષા એ પણ વ્યવહારને એનો વિષય હોવાથી એને વ્યવહાર કહે છે. પણ શુદ્ધોપયોગ પોતે નિશ્ચય નહીં છે, પણ એ પોતે નિશ્ચય નહીં હોવા છતાં એ પોતે વ્યવહારને એનો વિષય છે. વિષય તરીકે એ નિશ્ચય નહીં છે, વિષય તરીકે એ વ્યવહારને એનો વિષય છે એમ છે. ક્લેરિટી હોવી જોઈએ, સમજણમાં ચોખવટ હોવી જોઈએ, નહીંતર લોચો મારી દે ક્યાંક કે એને નિશ્ચય કયો ને એને વ્યવહાર કેવી રીતે કયો છો. પણ એક વિષય છે ને એક વિષય છે એમ છે. પ્રમાણ પૂજ્ય નથી ને નિશ્ચય પૂજ્ય છે. એટલે શું છે કે તું શુદ્ધોપયોગ મારીએ એમ કેવું છે? પ્રમાણમાં તો શું છે કે યુગપદ જ્ઞાન છે. શું તો એમાં બહુ વાદ વિવાદ થાય એવું છે જરા. જે નિર્વિકલ્પ પ્રમાણ છે ને, શું પ્રમાણના પક્ષવાળા શું કહે છે? અનુભવ શેમાં થયો? અનુભવ શેમાં થયો? તો કે પર્યાયમાં થયો. તો પર્યાયમાં થયો ત્યારે ત્યાં પર્યાયમાં થયો અનુભવ. અને અવલંબન તો દ્રવ્યનું છે, દ્રવ્યના અવલંબનવાળું પર્યાય છે. માટે દ્રવ્ય પર્યાય બે થઈને પ્રમાણ તો થઈ ગયું, માટે અનુભવ પ્રમાણમાં થયો. આ પ્રમાણનો પક્ષ છે. શું ત્યારે નિશ્ચયને એના પક્ષવાળા શું કે જે અનુભવ થયો ને એ તો નિશ્ચય નહીંમાં થયો. નિશ્ચયનો આશ્રય છે જે જ્ઞાનને, માટે એ જ્ઞાનને નિશ્ચય નહીં જ કહેવાય. પ્રમાણમાં તો વ્યવહાર ભળે છે અને વ્યવહાર તો પ્રતિષેધ છે, નિષેધ છે. માટે અમે આ પ્રમાણ પ્રમાણ માનવા માગતા નથી. પણ ત્યાં નહીં પણ છે ને પ્રમાણ પણ છે, પણ બે અધ્યાત્મના છે ને નિર્વિકલ્પ છે. શું એટલે અમૃતચંદ્રાચાર્ય તેના ઉપર કળશની રચના કરી છે કે આમાં જ્યાં 144માં તો એમ કીધું કે ત્યાં દ્રવ્ય પર્યાયનો વિકલ્પ નથી અને જ્ઞાન ત્યાં પ્રમાણ થઈ ગયું. 144નો આધાર લઈને પ્રમાણવાળા ખેંચે. આગળ એક આવે છે 14મી ગાથા આસપાસનો જે કળશ છે એની અંદર એ નિશ્ચય છે. હા, સ્વાનુભૂતિ છે તે શુદ્ધાત્મ શુદ્ધ નયાત્મિકા છે. સાનુભવ છે એ શુદ્ધ નયાત્મક છે, એ કળશ લીધો છે શરૂઆતમાં તે, એટલે એને નયાત્મક પણ કહેવાય ને પ્રમાણાત્મક પણ કહેવાય, એમાં કંઈ ખેંચવાની જરૂર નથી. વસ્તુ સ્થિતિ શું છે એ ક્લિયર ચોખ્ખું સમજમાં હોવું જોઈએ, પછી એને તમે પ્રમાણની મુખ્યતાથી પ્રમાણ કહો અને નહીંની મુખ્યતાથી એને તમે નહીં કહો, કાંઈ વાંધો નથી. એક જ વ્યક્તિને બાપ પણ કહો દીકરાની અપેક્ષાએ અને પિતાની અપેક્ષાએ પુત્ર પણ કહો, કાંઈ વાંધો નથી. પિતા પુત્ર એક સાથે જ છે, એક જ કાળે છે, વારાફરતી નથી. ટીકા. આત્મા આશ્રિત નિશ્ચય નહીં છે. શું શું કહે છે કે બે નય છે, તો બે નયમાં ફેર ક્યાં પડે છે? બે સમ્યક જ્ઞાનના અંશ છે, પણ એમાં અંતર શું, તફાવત શું? બે સમ્યક જ્ઞાનના અંશ છે એ તો. શું તો કે જે આત્મા આશ્રિત નય છે તે નિશ્ચય નય છે, એ અથવા નિશ્ચય સ્વરૂપનો આશ્રય કરનારો જ્ઞાનનો અંશ તેને નિશ્ચય નહીં કહીએ, અને પરાશ્રિત વ્યવહાર નહીં છે, અને વ્યવહાર નહીં છે એ પરાશ્રિત છે, એ આત્માનો આશ્રય કરતો નથી. એવું નથી કે જ્ઞાન પરનો આશ્રય કરે એટલે મિથ્યા થઈ જાય, એવું નથી. કેમ કે પ્રમાણ જ્ઞાન ચાલુ રહે છે ને, એટલે નિશ્ચયનો આશ્રય સર્વથા છૂટીને સર્વથા પરનો આશ્રય થાય મિથ્યા દ્રષ્ટિને, એવું જ્ઞાનીને બનતું નથી. એનો લબ્ધ અંશ સ્વરૂપમાં વળગ્યો રહે છે અને ઉપયોગ અંશ માત્ર પરાશ્રય કરે છે. એ ઉપયોગ અંશને અહીંયા વ્યવહાર નહીં કયો છે, બોલા લબ્ધ અંશને અહીંયા વ્યવહાર નહીં કયો નથી, અહીંયા ઉપયોગની વાત ચાલે છે. એટલે ક્યાં ઉપયોગની વાત ચાલે, ક્યાં લબ્ધની વાત ચાલે, એ બધું ચોખ્ખું હોય તો વાંધો ન આવે, નહીંતર આ જ શાસ્ત્ર નવો ખૂંચવાડો ઊભો કરવાનું કારણ થાય, કન્ફ્યુઝનમાં આવી જાય, પણ ચોખ્ખું ન હોય તો. ત્યાં પરાશ્રિત છે તે વ્યવહાર નહીં છે, ત્યાં પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું કારણ હોવાને લીધે હું પોતાને પરની એકપણાની માન્યતાપૂર્વકનું પરિણમન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો નિષેધ કરતા એવા નિશ્ચય નહીં વડે ખરેખર વ્યવહારનો નિશ્ચય કરાયો છે. કારણ કે વ્યવહારનીને પણ પરાશ્રિતપણું સમાન જ છે. ઠીક, ક્યાંથી પોઈન્ટ ક્યાંથી કાઢ્યો વ્યવહારનીનો આશ્રય કરવાનો? કે મુમુક્ષુને અધ્યવસાનનો ત્યાગ કરાવ્યો, કેમ કે એને તો એકતા બુદ્ધિપૂર્વક થાય છે. જ્ઞાનીને એકતા બુદ્ધિપૂર્વક પરાશ્રયપણું નથી, પણ પરાશ્રયપણું તો બેમાં કોમન છે. અને જેમ અધ્યવસાન એકતા બુદ્ધિનો નિષેધ છે, એમ પરાશ્રય પણ કરવા યોગ્ય તો, જેમ એકતા બુદ્ધિ કરવા યોગ્ય નથી એમ પરાશ્રય પણ કરવા યોગ્ય તો નથી. ઓલો મોટો અપરાધ છે, આ નાનો અપરાધ છે, પણ પૂર્ણ શુદ્ધ જેને થવું છે એને તો અપરાધ માત્ર છોડવા જેવો છે, એ તો સીધી વાત છે. ધ્યેય તો પૂર્ણ શુદ્ધિનું છે, એટલે જ્ઞાની એમાંથી એમ તારવે છે કે જો મુમુક્ષુઓને અધ્યવસાન છોડાવ્યો હોય તો, એ લીધું છે મૂળમાં લીધું છે, અમૃતચંદ્રાચાર્ય ટીકામાં એ વાત લીધી છે કે તત્ર એવમ નિશ્ચયનેન પરાશ્રિતમ સમસ્ત અધ્યવસાનમ બંધ હેતુત્વેન મુમુક્ષોહ પ્રતિષેધતયા, એ મુમુક્ષુને એનો નિષેધ કર્યો તો અમે જ્ઞાનીઓ એમાંથી એમ કાઢીએ છીએ કે પરાશ્રિતપણું તો સામાન્ય છે, વ્યવહારને એ વકીલે પ્રતિષિદ્ધ તસ્યાપી પરાશ્રિતત્વ અવિશેષાત, એનું પરાશ્રિતપણું તો અવિશેષપણે ત્યાં પણ રહે છે, એટલે સામાન્ય અવિશેષ એટલે સામાન્યપણે રહે છે. તો મુમુક્ષુને પણ પરાશ્રિતપણું નિષેધ છે, તો જ્ઞાનીને પણ પરાશ્રિતપણું તો નિષેધ જ છે. પરાશ્રિતપણું કેમ આવે, પરાશ્રિતપણું કેમ રાખવામાં આવે? અવલંબન તો થયું કે નહીં? પરસત્તા અવલંબનશીલ જ્ઞાનને કોઈ જ્ઞાની મોક્ષ માર્ગ કહેતા નથી. ગમે એવું શાસ્ત્ર જ્ઞાન હોય, શાસ્ત્રને અવલંબીને ઉપયોગ ગયો, તાત્પર્ય એ છે કે એ જ્ઞાનનો વિભાવ છે. રાગ થવો તે ચારિત્ર ગુણનો વિભાવ છે, અને ઉપયોગ બહાર જાય તે જ્ઞાનનો વિભાવ છે. જ્ઞાનના વિભાવ બે પ્રકારના, એક એકતા બુદ્ધિ કરે તે અજ્ઞાન દશામાં વિભાવ, અને પરાશ્રિત પણ જ્ઞાન એકતા બુદ્ધિ છૂટ્યા પછી જ્ઞાન ઉપયોગ બહાર જાય તે પણ જ્ઞાનીનો વિભાવ છે, જ્ઞાનનો વિભાવ છે. અને તે પણ વિભાવ માત્ર છોડાવ્યો છે, નિર્દોષ થવા માટે સમસ્ત વિભાવને છોડાવ્યો છે, એટલે બહિર્મુખ ઉપયોગનો નિષેધ કર્યો છે. અંતર્મુખ ઉપયોગ થવાના હેતુથી એની અપેક્ષા છે, નહીતર તો બહિર્મુખને બહિર્મુખમાં વિવેક કરાવે છે કે તું દેવગુરુ શાસ્ત્રના ચરણમાં જાજે, બીજે ક્યાંય જાતો નહીં, મિત્ર વધારે મેલો થઈશ, મલિનતા વધી જશે, એ આવશે તો ત્યાં એ ભૂમિકામાં એને વિવેક કરાવ્યો છે. હવે તો અહીંયા નિર્વાણ પદની પ્રાપ્તિ કરાવી છે મુનિઓને, તો કોઈ વ્યવહાર છોડતો. તે પણ ઘટતી જાતિ સ્થિતિમાં જીનોક્ત વ્યવહાર જે છે એ પણ જેમ જેમ સ્વરૂપનો આશ્રય વધતો જાય તેમ તેમ તે વ્યવહાર ઘટતો જાય છે, અંતે થાય નિજ સ્વરૂપમાં. એક જ સુર નીકળે છે, 272મી ગાથા કયો તો અપૂર્વ અવસરની એ ગાથા કયો, એક જ ધ્વનિ નીકળે છે, અંડરટોન તો એક સરખો જ છે એની અંદર. એટલે સ્વપર પ્રકાશક પણ નિર્વિકલ્પ દશામાં પણ જીવે છે, અને સ્વવિકલ્પ દશામાં પણ જીવે છે. એટલે સ્વપર પ્રકાશકપણાનો તો નાશ થતો જ નથી, બરાબર. હવે બે જગ્યાએ જ્યારે સ્વપર પ્રકાશકપણું રહે છે ત્યારે બે જગ્યાએ સરખી નિર્દોષતા છે, તો કે ના ના, બે જગ્યાએ નિર્દોષતા સરખી નથી. જ્યાં નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છે ત્યાં સ્વપર પ્રકાશકપણું બિલકુલ નિર્દોષ છે. આનંદને જાણતો એવું સ્વપર પ્રકાશકપણું બિલકુલ નિર્દોષ છે. જ્યારે સ્વવિકલ્પ દિશામાં પરને જાણવું તે દોષ નથી, પર સન્મુખ થવું તે દોષ છે. બે ફેક્ટર જુદા જુદા છે. એટલે સ્વવિકલ્પ દિશામાં પરને જાણવાનો દોષ નથી લીધો, શું પણ પર સન્મુખ થવાનો દોષ લીધો છે, એટલે અંતર્મુખ કરાવ્યું છે. એટલે ક્યાંય સ્વપર પ્રકાશકપણાનો નિષેધ કોઈ શાસ્ત્રમાં નહીં આવે, પણ પરસન્મુક્તાનો નિષેધ બધા જ શાસ્ત્રમાં આવશે. હા, જ્યારે ઉપયોગ બહાર જાય ત્યારે પરસન્મુખ થાય જ ને, ઉપયોગ પરસન્મુખ થાય જ છે ને, લબ્ધમાં ન થાય પણ ઉપયોગમાં તો જાય જ છે ને, પરસન્મુખ થાય જ છે ને. લડાઈ કરે ત્યારે શું કરે, શાસ્ત્ર વાંચે ત્યારે શું કરે, જાય છે. એ છોડાવ્યો છે ઉપયોગ, અંતર્મુખ કરાવ્યો છે એમ કહીને ઉપયોગને અંતર્મુખ કરાવ્યો છે, અને તે યથાર્થ છે. શું કહ્યું, બહુ સરસ વાત કીધી છે કે પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનનું કારણ હોવાને લીધે મુમુક્ષુનો ઉપદેશ પૂરો કરીને જ્ઞાનીની કક્ષાનો ઉપદેશ ચાલે છે. હવે મુમુક્ષુને તેનો નિષેધ કરાવ્યો છે, એ મુમુક્ષુની ભૂમિકા ગઈ. હવે નિશ્ચય નહીં, હવે તો જ્ઞાનીને નહીં પ્રગટ્યા છે, તો કે નિશ્ચય નહીં દ્વારા ખરેખર વ્યવહાર નહીંનો પણ નિષેધ કરાવ્યો છે, કારણ કે વ્યવહાર નહીંને પણ પરાશ્રિતપણું સમાન જ છે. એ ફેક્ટર તો બેને સરખો છે, એટલે એકતા બુદ્ધિ ગઈ અને એકતા બુદ્ધિ રહી, પરાશ્રિતપણું તો કોમન ફેક્ટર છે, અને એ બે જગ્યાએ દોષ છે, માટે એ દોષ જ્ઞાનીનો છોડાવ્યો છે. અને આ વ્યવહારને એ રીતે નિષેધવા યોગ્ય જ છે. શું સાહેબ પ્રતિષેધ્ય એવમ ચ અયમ, આ વ્યવહાર નિષેધવા યોગ્ય જ છે. એટલે પરસન મુક્તા નિષેધવા યોગ્ય જ છે, કારણ કે આત્મા આશ્રિત નિશ્ચયને એનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે. બીજાઓ જ્યાં સુધી વ્યવહાર ચાલુ રહે ત્યાં સુધી, પ્રસન્ન મુક્તા ચાલુ રહે ત્યાં સુધી મુક્તિ પ્રગટ થાય નહીં. માટે મુનિઓ વિશેષ કરીને ધ્યાનમાં રહે છે. જ્ઞાનની પ્રવૃત્તિ કરતા મુનિઓની ધ્યાનની પ્રવૃત્તિ વધે છે. નીચે જ્ઞાનની પ્રવૃત્તિ વધારે હોય ને ધ્યાનની પ્રવૃત્તિ ઓછી હોય, પણ જેમ જેમ આગળ વધે તેમ ધ્યાનની પ્રવૃત્તિ વધે ને જ્ઞાનની પ્રવૃત્તિ ઘટે છે. બાહ્ય જ્ઞાનને કેમ કે ઉપયોગ બહારથી ખેંચી લેવાનો છે, કારણ કે આત્મા આશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ કર્મથી મુક્ત થાય છે. મુક્તિ એને થાય છે, કેવળ જ્ઞાન એને પ્રગટે છે. અને પરાશ્રિત વ્યવહારનો આશ્રય તો એકાંતે નહીં મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. હવે એમાં શું વિશેષતા કરી જ્ઞાનીએ? જેવો જીનોક્ત વ્યવહાર જ્ઞાનીઓ પાળે છે એ તો અભવ્ય પણ પાળે. હવે એમાં શું મોટી વાત છે? દીક્ષા લઈને પંચમહાવૃત સમિતિ યુક્તિ નિરતી ચાર અઠ્યાવીસ મૂળ મૂળનું પાલન, એમાં કોઈ વિશેષતા બધા એને એમ પૂર્વ અગિયાર અંગને નવ પૂર્વ અગિયાર અંગ સુધી પહોંચી જાય. નવ પૂર્વ તો ન આવે એને, પણ અગિયાર અંગ સુધી પહોંચી જાય અભવ્ય પણ. એ કંઈ વ્યવહાર જ્ઞાન ને એ વ્યવહાર ચારિત્ર એનો કાંઈ કિંમત નથી. એ તો અભવ્યને હોય. હું તો મુક્તિમાં મુક્તિનો પાત્ર છું, મુક્તિનું ભાજન છું. કોને એમ કે છે મુમુક્ષુને એમ કે છે હો, કે તત્ત્વથી પ્રીતિ ચિતે ન. તું રુચિથી શાસ્ત્ર આ વાત સાંભળે છો આત્માની, તું મુક્તિનો ભાજન છો. એટલે અમે તને ક્યાંય બારમાં ઉભા રહેવા દેશું નહીં, અંદર ખેંચી ખેંચીને અંદર લઈ જશું અને મુક્તિ મુક્તિ પમાડે છૂટકો એમ કે.